أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. السلام عليكم ورحمة الله وبركاته. آج تھی اپنی چرچا عباد الرحمن اوپر چالو تھشے. سورة الفرقان کے جے قرآن مجید نو 25مو سورہ چھے، 25th سورہ، تینی 63-76 لب 14 آیتو چھے جے عباد الرحمن نی صفتو، عباد الرحمن نی ایٹریبیوٹس نا بارہ ماں ڈسکس کرے چھے. આ લોકોને અલ્લાહ સુબહાન વ તઆલા કુરાનમાં રહેમાનના બંદાઓ તરીકે ઓળખાણ આપે છે. આ સિફતો અમુક મોરલ છે, અમુક સોશિયલ છે, અમુક પર્સનલ છે અને અમુક કલેક્ટિવ છે. આ છે ઇન્સાનની સુપ્રીમ વેલ્યુઝ. એક કામિલ ઇન્સાનની સિફતો કેવી હોય છે આ વિષય ઉપર આપણે શરૂ કરીએ તે પહેલાં ઇબાદુર રહમાન ઉપર થોડુંક હું તમને એક્સપ્લેન કરવા માગું છું. ઇબાદ છે એ છે અબ્દનું પ્લુરલ છે અને અરેબિકમાં અબ્દ એટલે ગુલામ. દરેક ઇન્સાન આ દુનિયામાં અલ્લાહનો અબ્દ છે. અબ્દુલ્લાહ એટલે અલ્લાહનો ગુલામ છે. શા માટે? કારણ કે આપણા હાથમાં કોઈ પાવર નથી. આપણે બધા એક દિવસ જરૂર મરી જશું, કોઈ બાકી નથી રહેવાનું. આપણે જીવવા માટે શ્વાસ લેવું પડે છે, ખાવું પડે છે, પાણી પીવું પડે છે, નહીં તો આપણે જીવી ન શકીએ. અને આપણા માઇન્ડમાં પણ જે ખ્યાલો પસાર થાય છે તેને પણ આપણે બંધ નથી કરી શકતા. તેમાં અમુક ઉદાસ વિચારો, સેડ વિચારો આવે છે, અમુક ખોફના વિચારો હોય છે, બધી જાતના વિચારો આપણા માઇન્ડમાં પસાર થાય છે. અને આ બધા વિચારો કરીને આપણું માઇન્ડ ઘણી જ વખત સેડ પણ થઈ જાય છે. બીજું સંબંધ અબ્દ અને માબૂદનો એ છે કે દુનિયામાં આપણે જોશું કે જ્યારે ગુલામ કામ કરે તો એના માલિકને ફાયદો પહોંચાડે, એના માલિકનું જે કામ હોય એ ગુલામ કરતો હોય. પણ અબ્દ અને માબૂદનો રિશ્તો એવો છે કે જો અબ્દ કોશિશ કરે છે તો અબ્દને જ ફાયદો થાય છે, માબૂદને કોઈ ફાયદો નથી. હવે આપણે આ ઇબાદુર રહમાનની પહેલી સિફત તરફ નજર કરીએ. આયા નંબર 63માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વ ઇબાદુર રહમાનિલ્લઝીના યમશૂના અલલ અર્ધી હૌના. અને ઇબાદુર રહમાન અલ્લાહના બંદાઓ જ્યારે જમીન ઉપર ચાલે છે તો ઘણી જ નમ્રતાથી ચાલે છે, તેઓમાં હ્યુમિલિટી હોય છે, કોઈ જાતનું ફખર નથી હોતું, તેઓના અખલાકમાં પણ ઘણી જ નમ્રતા હોય છે. ફખર પ્રાઇડ છે તે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની સિફત છે. ફખર પ્રાઇડનું જે મૂળ કારણ છે તે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, એટલે અહેસાસે કમતરી. સેલ્ફ હ્યુમિલિએશન પણ ફખરનું કારણ બને છે. ઇન્સાન ક્યારે ફખર કરે કે જ્યારે એનું સ્વમાન ગવાઈ જાય છે. તો એનું જ્યારે એને સ્ટોપ કરવા માટે એ બહુ જ ફખરથી વાતો કરે છે. ઇબ્લીસ અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું આર્ગ્યુમેન્ટ જોઈએ. અલ્લાહ તરફથી ઇબ્લીસને હુકમ થાય છે કે નબી આદમ અલ ઇસ્લામને સજદા કરો. ઇબ્લીસ તરત જ કહે છે કે હું તો આગનો બનેલો છું અને નબી આદમ મિટ્ટીના બનેલા છે. શૈતાન પોતાને કમ્પેર કરે છે તેનું કારણ કે તેનું સમાન ગવાય છે. એનું લોસ ઓફ સેલ્ફ એસ્ટીમ થાય છે. 4000 વર્ષો સુધી જેણે અલ્લાહની ઇબાદત કરી તો એને જરૂર એનું સમાન ગવાઈ ગયું અને અલ્લાહની નાફરમાની કરે છે. એક રાજા હોય છે, તેને એક પરફ્યુમ ઘણું જ પસંદ હોય છે. એક વખત જ્યારે તેના કપડામાં એ અત્તર નાખવા જાય છે તો એક ટીપું જમીન ઉપર પડે છે. રાજા નમીને તે ટીપાને આંગળીથી લઈ લે છે અને એના કપડા ઉપર ચોપડી નાખે છે. ઉપર નજર કરે છે તો એનો વઝીર આ બનાવને જોઈ રહ્યો હોય છે અને એના મોઢા ઉપર એક સ્માઈલ આવે છે. રાજા આ જોઈને એનું જે સેલ્ફ રિસ્પેક્ટ હોય છે, એનું જે સમાન હોય છે, એ ગવાય છે. એ તરત જ હુકમ કરે છે વઝીરને કે કોર્ટયાર્ડમાં જે હોઝ છે, પાણીનો જે પોન્ડ છે, તેને ખાલી કરી નાખો અને આ પરફ્યુમથી ભરી નાખો. રાજાનો હુકમ હોય છે, વઝીર તરત જ હોઝને ખાલી કરી અત્તરથી ભરી નાખે છે. આ રિએક્શન હતું સેલ્ફ હ્યુમિલિએશનનું. એનું સમાન ગવાય છે. વઝીર કહે છે કે જહાંપના, જે તમે એક ટીપાથી ગુમાવ્યા છો તે હોઝ ભરવાથી નહીં મેળવી શકો. તમને હું નાના નાના દાખલાઓ આપીને આ પ્રાઇડને સમજાવવાની કોશિશ કરીશ. એક વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મદીનાની એક ગલીમાં પસાર થઈ રહ્યા હતા તો જોઈ છે કે અમુક જવાનો એક માણસ પાસે ભેગા થઈ ગયા હોય છે અને તેની મશ્કરી કરતા હોય છે. મશ્કરી કોણ કરે? જે પોતાને પ્રાઉડ સમજે અને એ મનમાં ધારે કે હું બધાથી ઘણો જ સારો છું. તે બીજાને મૂર્ખો બોલાવી શકે કારણ કે તે પોતાને હોશિયાર સમજતો હોય. ખરી રીતે જો આપણે અહીં કોઈની મશ્કરી કરીએ છીએ, એ આપણી પોતાની નબળાઈનું પ્રદર્શન કરીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે એક નાનકડું પથ્થર કે એક નાનકડું ઇન્સેક્ટ આપણા મોતનું કારણ બની શકે છે. આપણે કેવી રીતે બીજાની મશ્કરી કરી શકીએ? આપણે કેવી રીતે બીજાને નીચા પાડી શકીએ? એક નાનકડું સ્ટ્રોનું એક્ઝામ્પલ આપું. સ્ટ્રો એટલે નાનકડું પાતળું લાકડું નદીમાં પડે, એટલે નદીનું પાણી વહેતું હોય. હવે એ જ્યારે નદીમાં પડે તો એ નદીના ફ્લોને કેમ સમજી શકે? એ તો નાનકડું લાકડું છે. પણ જો તે નદીના ફ્લો, એટલે કે નદીનું જે પાણી વહેતું હોય ને, એની સાથે જ જો એ થઈ જાય, મિક્સ થઈ જાય, તો જરૂર તેની જગ્યાએ તેના ડેસ્ટિનેશન્સમાં એ પહોંચશે. પણ જો તે લાકડું નદીના ફ્લોની અગેન્સ્ટ જાય, એટલે ફ્લો એક તરફ જતું હોય અને એ અગેન્સ્ટ જવાની કોશિશ કરે, તો તે જોશું કે આપણે તરત જ બહાર ફેંકાઈ જશે. ઇતિહાસમાં જોશું તો કેટલા લોકો, કેટલી સોસાયટીઝ, નેશન્સ, કલ્ચર્સ, એ લોકો ધે ડીડ નોટ મૂવ એલોંગ ધ પાથ ઓફ સબમિશન. અને આજે જોઈ રહ્યા છે કે તેઓનું કોઈ નામ નિશાન નથી દુનિયામાં. જ્યારે તે પોતાનું બનાવેલું ફખર અને ઈગોને બહાર ફેંકી દેશે અને ટોટલી અલ્લાહને સબમિટ કરશે, તો જ તેની માટે નજાત છે. મદીનાની ગલીમાં ફરી આવીએ. રસૂલે ખુદા જવાબ આપે છે આ યુથ્સને કે જેની તમે મશ્કરી કરી રહ્યા છો તે ગાંડો નથી, તે બીમાર છે. ખરેખર ગાંડો તો એ માણસ છે કે જે રસ્તામાં પ્રાઉડલી ચાલે છે, પોતાની આજુબાજુ જોતો હોય છે અને એના ખંભાને હલાવતો હોય છે. તેને કોઈની પડી ન હોય, તેની પાસેથી કોઈ મદદની આશા પણ ન રાખી શકે, તે તમને તકલીફમાં નાખી શકે છે. હવે આપણે જોઈએ કે આ જે કિબ્ર છે, જે પ્રાઇડ છે, એ ઘણી જાતના છે. દાખલા તરીકે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ ન માંગવી એ પણ એક જાતનું ફખર છે, એક જાતનું પ્રાઇડ છે. આ લોકો જે આમ કહે છે તેઓ શું કહે છે કે અલ્લાહએ અમને માંગ્યા વગર એટલું બધું આપી દીધું છે કે અમને હવે તેની પાસે માંગવાની જરૂર જ નથી. તેઓ સમજતા નથી કે આપણો કંટ્રોલ કોઈ વસ્તુ ઉપર નથી. પાવર, વખાણ, દોલત હોવા છતાં ઘણાની જિંદગી આ દુનિયામાં ઘણી જ મિઝરેબલ હોય છે. અને આ લોકોને કોઈ પણ જાતની બીમારી આવી શકે છે, આપણે કોઈ એક્સિડન્ટના શિકાર પણ બની શકીએ છીએ. દોલતનું દેખાવ કરવું એક જાતનું ફખર છે, એક જાતનું પ્રાઇડ છે, એક જાતનું કિબર છે. હદીસુલ કુદસીમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, યા મૂસા, જે દોલતમંદ છે તે મારા એજન્ટ્સ છે અને ગરીબ છે તે મારું કુટુંબ છે. જે લોકો મારા કુટુંબ સાથે તોછડાઈથી વર્તશે અને તેઓને મદદ નહીં કરે તો તેઓને અમે ભડકતી આગમાં નાખશું અને પછી હું તેઓની બિલકુલ પરવા નહીં કરું. એટલે ઇસ્લામમાં ઝકાત, ફિત્રા, હોમ્સ બધું વાજિબ કરવામાં આવ્યું છે. જો આ વાજિબ ન હોત તો ગરીબોની શું હાલત થાત? કુરાનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કારૂનની સ્ટોરી નાઝિલ કરે છે કે કારૂન નબી મૂસા અલૈહિસ્સલામની ટ્રાઇબમાંથી હતો અને એના નજદીકના સગામાંથી પણ હતો. શરૂઆતમાં કારૂન ઘણો જ મુત્તકી હતો. સિનાઈ પેનિન્સુલામાં એક જગા હતી જેનું નામ હતું ટિયા, તેમાંથી તેને ઘણું જ સોનું મળે છે. કારૂન પ્રાઉડ થઈ જાય છે. લોકોએ તેને ઘણી જ ચેતવણી આપી કે આ ફખર સારું નથી. કારૂન જવાબ આપતો કે આ બધું મારી અક્કલ અને ઇલ્મથી હું મેળવ્યો છું. પણ એક દિવસ એનું ફખર, એનું પ્રાઇડ અલ્લાહના ગઝબનું કારણ બન્યું અને કારૂન એની આખી એના આખા ટ્રેઝર સાથે, એના ખજાના સાથે અલ્લાહ એને જમીનમાં દાટી નાખે છે. પણ ઇન્સાનમાં ગરીબ હોય કે દોલતવંત હોય, કોઈ પણ રંગનો હોય, કોઈ પણ જાતનો હોય, આપણે જોઈએ છે કે જરૂર તેનામાં અમુક સારી પણ સિફતો છે. દાખલા તરીકે એનામાં ઇલ્મ છે, એનામાં તકવા છે, એનામાં હિંમત છે વગેરે. પણ ઘણી વખતે શું થાય છે કે અમુક લોકો સમજે છે કે તેઓ બહુ જ મુત્તકી છે. શા માટે? કારણ કે એ લોકો એમ સમજે છે કે અમે બહુ જ ઈબાદત કરીએ છીએ, દર સોમવાર અને શુક્રવારના રોજાઓ રાખીએ છીએ, અમે ઘણી વખત ઝિયારતો પડ્યા છે, વાજિબ હજ કેટલી કર્યા છે. તેઓના દિલમાં એક જાતનો ફખર આવી જાય છે. શેખ અબ્બાસ કુમી કુમમાં એક સ્કોલર હતા. એક વખત તેને કહેવામાં આવ્યું કે તમે મસ્જિદમાં નમાઝે જમાત પડાવો. જ્યારે એને સમાચાર મળ્યા કે હજારો માણસો મસ્જિદમાં એની વાટ જોઈ રહ્યા છે કે એની પછવાડે એ નમાઝ પડે, તો શેખ અબ્બાસ કુમી જ્યારે આ વાત સાંભળે છે તો મસ્જિદમાં જવાની મનાઈ કરે છે. લોકો એને કારણ પૂછે છે તો જવાબ આપે છે કે મારા મગજમાં એક ખ્યાલ તો જરૂર આવી ગયો છે કે હજારો માણસો મારી પછવાડે નમાઝ પઢવા માટે ભેગા થઈ ગયા છે. મારા મગજમાં અણજાણી રીતે, અનનોઇંગલી, એક જાતનું ફખર આવી ગયું. આ એનો જવાબ હતો. હવે આપણે જોઈએ કે પ્રાઇડની નિશાનીઓ શું છે, ફખરની નિશાનીઓ. તમે જોશો એ લોકો સલામ કરવામાં પહેલ નથી કરતા. બીજું, પોતાના ફ્રેન્ડ સર્કલમાં કોઈની પણ વાતને માનવી, એટલે કે એને એક્સેપ્ટ કરવું, એ લોકો માટે ઘણું જ અઘરું છે. તેઓ કોઈ દિવસ પણ સ્માઇલ પણ નહીં કરે અને ખુશ પણ નથી હોતા. ગરીબ કે હાજતમંદ લોકો જ્યારે એના પાસે આવે તો તેઓને બિલકુલ મદદ નથી કરતા, એટલે સુધી કે તેઓને પોતાની જે શોપિંગ બાસ્કેટ ઉપાડવાની પણ એક નાનપ લાગે, એક ડિસગ્રેસ લાગે. તરત જ પોતાના નોકરને બોલાવી અને એ ઉપડાવશે. અને બીજું, તમે જોશો કે એ સિમ્પલ કપડાં કોઈ દિવસ નહીં પહેરે, કારણ કે એના માઇન્ડમાં છે કે એ પોતે ગરીબોથી જુદો પડી જાય. કોઈક પણ ગેધરિંગમાં જશે તો જ્યાં હાઈ પોઝિશનના માણસો બેઠા હશે ને, ત્યાં જઈને એ બેસશે. એની વાતો અને એના એક્શન્સ ઉપરથી દેખાઈ આવશે કે તેને શો ઓફ કરવાનું બહુ જ શોખ છે. હવે આ જો કિબર આપણામાં આવી જાય તો આપણે એને કેવી રીતે દૂર કરીએ? ઉલમા કહે છે કે પહેલાં તો તમે તમારી જિંદગીનો મકસદ સમજો. તમે શા માટે આ દુનિયામાં આવ્યા છો? તમારી શરૂઆતને યાદ કરો અને તમે મોતને યાદ કરો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરતુ તારીખમાં સમજાવે છે, ફલ યન્ઝુરિલ ઇન્સાનુ મિમ્મા ખુલિક મિન માઇન દાફિક યખરુજુ મિન બૈનિ સુલબી વ તરાઇ. તો ઇન્સાન વિચાર કરે કે તે કઈ વસ્તુથી ખલક થયો છે. તે જે પાણીનું જે નુતફો બને છે તેની શરૂઆત છે કે જે તેની પીઠ અને એના જે રીબ્સ છે ને, એની વચમાંથી એ પાણીનું ટીપું નીકળે છે. ખુલિકલ ઇન્સાન ઝાઈફા, અલ્લાહ કુરાનમાં કહે છે કે અમે ઇન્સાનને કમઝોર પેદા કર્યા છે. તેનામાં ઘણી જ નબળાઈ છે, તેને ઘણી વસ્તુઓ ઉપર નભવું પડે છે. આ દુનિયામાં એ કેટલી બધી વસ્તુનો મોહતાજ છે. ખાવું પીવું એ જો ન સૂએ તો પણ એનું મગજ બરાબર ન ચાલે, એ જો શ્વાસ ન લે તો પણ એની જિંદગી નહીં પસાર કરી શકે. એને શેલ્ટરની જરૂર છે, એને પાસે ઘર હોવું ઘણું જ જરૂરી છે. આ બધા વગર તે જીવી નથી શકતું. મોત તો બધાને જરૂર આવશે એક દિવસ, દોલતમંદ હશે કે ગરીબ હશે, પ્રખ્યાત ફેમસ હશે કે પરદેશી હશે. પણ મોત પછી એના શરીરમાંથી એક જાતની બદબૂ નીકળે છે. એટલે તો આપણામાં હુકમ છે કે જેમ બને તેમ જલ્દીથી તમે મૈયતને દફનાવી નાખો. ઇમામ અલી અલઈસ્લામ નહજુલ બલાગામાં ફરમાવે છે કે મને તે શખ્સ પ્રાઉડ થઈને ફરે છે એના ઉપર અજબ થાય છે. એ એક નજીસ નુતફાથી તો ખલક થયો છે. એનું શરીર મોત પછી પણ સડવા માંડે છે. એની પૂરી જિંદગી એના પેટમાં નજાસત લઈને ફરે છે. તે શખ્સ જાણે કે આ ફખર છે એ ફક્ત અલ્લાહ સુબહાનહુ વ તઆલા માટે જ છે. જો આપણને આપણા સ્વભાવમાં, આપણા નેચરમાં, આપણા અખલાકમાં નમ્રતા લઈ આવી હોય તો આપણે હંમેશા આપણી જાતને બધાથી બહુ જ નીચા સમજીએ. હવે આપણે ઇબાદુર રહમાનની બીજી સિફત તરફ વળીએ કે જે આ જ આયતમાં એનો બીજો ભાગ છે. વ ઇઝા ખાતબહુમુલ જાહિલુ કાલુ સલામા, અને જ્યારે લોકો તેઓની સાથે ફાલતુ વાતો કરે છે તો તેઓ સલામા પીસ કહી અને આગળ વધી જાય છે. આનો અર્થ એમ થાય છે કે તેઓ જ્યારે લોકો સાથે બેઠા હોય છે અને લોકો એવી ફાલતુ ફાલતુ વાતો કરતા હોય છે તો તેઓ ક્યારે પણ એ લોકોની આ વાતોમાં જોઈન્ટ નથી થતા, એ લોકોના વાદ વિવાદમાં પણ એ લોકો જોઈન્ટ નથી થતા. ઘણી વખતે અમુક શબ્દો એ લોકોના આ ઇબાદુર રહમાનને ના દિલને જરૂર દુખે છે પણ તેઓ એના ઉપર સબર કરે છે. આપણે સોસાયટીમાં કોમમાં ઘણા લોકો હોય છે કે તેઓ બધાની હંમેશા તમે જોશો ટીકા જ કરતા હોય છે, તેઓના શબ્દોમાં ઘણી જ કડવાશો છે. ઇબાદુર રહમાન હંમેશા આવા લોકો સાથે પહેલાં તો દયાથી વર્તે છે. એ લોકો જ્યારે એ લોકોનું દિલ દુખવે છે તો એને એ લોકોને પનિશમેન્ટમાં એ લોકો કાઇન્ડનેસ દયાથી એ લોકો એ લોકો સાથે વર્તે છે, અને તેઓના જે અપમાનભર્યા શબ્દો ઉપર તેઓ સબર કરે છે, તેઓ બરદાશ્ત કરે છે. આપણે કહીએ ગુજરાતીમાં કે તેઓ ખમી ખાય છે. ઘરમાં પણ આપણે જ્યારે વસ્તારી કુટુંબમાં રહેતા હોય તો આપણે જોશું કે બધાના સ્વભાવ સરખા નથી હોતા. આ ઇબાદુર રહમાન આવા પણ સંજોગોમાં શાંત રહે છે, સામા જવાબ નથી આપતા. આ સિફતને આપણે નેક્સ્ટ આપણા લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. જો આપણે જોઈએ કે આપણામાં જો આવી સિફત આવી જાય તો કોઈ દિવસ ઝઘડા ન થાય. હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને હું આજના ટોકને પૂરું કરીશ. ઇન્શાલ્લાહ આવતા લેક્ચરમાં આપણે આ સિફતને કન્ટિન્યુ કરીશું. એક બોર્ડ મીટિંગ હોય છે, તેમાં એ બોર્ડ મીટિંગનો જે મેનેજર હોય છે તે મીટિંગ પતી જાય છે તો એ ઊભા જાય છે એની ખુરશી ઉપરથી, તો એનો પગ છે ને એ ટેબલ ઉપર લાગે છે અને ટેબલ ઉપર કોફી પડી હોય છે. તો એનો પગ જ્યારે એ કોફી ટેબલને લાગે છે તો કોફી ઢોળાય અને એના નોટ્સ ઉપર ઢોળાય છે. તો એ હસીને કહે છે કે હું હવે કેટલો ક્લમ્ઝી થઈ ગયો છું, હું હવે ઝઈફ થતો જાઉં છું કે મારા પગમાં પણ એટલું તાકાત નથી કે હું સરખી રીતે ઊભો થઈ શકું. એમ એ કહીને એ બધા હસે છે અને પછી બધા પોતપોતાની જિંદગીના આવા અમુક બનાવો જે બન્યા હોય છે એ એકબીજાને કહેતા હોય છે. હવે આ ગ્રુપમાં એક છોકરો એક જવાન બેઠો હોય છે, જવાનને જરાક મિડલ એજની ઉંમરનો હોય છે ને એનું નામ ફ્રેન્ક હોય છે. તો એને હવે લોકો કહે છે કે ફ્રેન્ક તું તારી જિંદગીનું કોઈ એવું એમ્બેરેસિંગ મોમેન્ટ હોય કે એવું કંઈક બનાવ બન્યું હોય તે તું અમને સંભળાવ. તો આ ફ્રેન્ક હસે છે અને પછી કહે છે કે હું તમને મારું બચપનનો એક બનાવ કંઈ સંભળાવું છું. કહે છે કે હું એક ગામમાં જે ગામમાં જન્મ્યો અને મોટો થયો એ એક કિનારા ઉપર હતું અને મારો બાપ એક માછીમાર હતો, ફિશરમેન હતો, અને એને દરિયા સાથે એટલી મોહબ્બત હતી, એનું પોતાની બોટ હતી અને એનું આખું ગુજરાન એ માછી પકડી અને એને વેચીને એના ઉપર ચલાવતો. એ બહુ જ મહેનતુ હતો મારો બાપ અને એ ઘણા કલાકો સુધી દરિયામાં બેસતો કે એને ઇનફ મચ્છી મળી જાય કે જેથી તે માર્કેટમાં જઈને વેચે અને અમને બધાને ખવડાવી શકે. અમારા મારી ફેમિલીમાં અમે ઘણા ભાઈ બહેનો હતા અને એની માં અને બાપ પણ હતા કે એને પણ એનું પણ એ ગુજરાન ચલાવતો. પછી એ ફ્રેન્ક બધાને કહે છે કે કાશ કે તમે એ મારા બાપને મળ્યા હોત. એ એટલો પહાડી માણસ હતો અને એટલો સ્ટ્રોંગ હતો, કારણ કે એને ચાલુ મચ્છી પકડવા માટે જે નેટ હતી ને એને ખેંચવી પડતી હતી અને એના હાથમાં પણ એટલી જ તાકાત હતી. એની બાજુમાં ફ્રેન્ક કહે છે કે એની બાજુમાં તમે ઊભો તો તમને એમાંથી દરિયાની જ ખુશબુ આવે, મચ્છીની જ ખુશબુ આવતી હોય. એ કહે કે એ હંમેશા એક જૂનું એની પાસે કોટ હતું એ જ પહેરતો અને માથામાં કપાળ ઢંકાઈ જાય એટલી એવી ટોપી પહેરતો હતો અને એનું એક ઓવરઓલ હતું કે જે એ ચાલુ પહેરતો. એ બધામાં તમે જો તો દરિયાની અને મચ્છીની વાસ આવતી. એ કે મારી માં કેટલી વખત આ કોટને અને આ એની કેપને એને આ ઓવરઓલને બધાને ઘણી જ મહેનતથી ધોતી, પણ આ જે ખુશબુ હતી દરિયાની એ ચાલી ન ગઈ, એ જરૂર એમાં રહી જતી. હવે ફ્રેન્કનો અવાજ જરાક એના અવાજમાં થોડીક એ જરાક ગડગડો થઈ ગયો. પછી કહે છે કે હું એક સ્કૂલમાં ત્યાં ભણતો હતો ને એક દિવસ વેધર જરાક બગડી ગઈ તો મારો બાપ મને કહે છે કે તું પગે નહીં જાતો, હું તને ગાડીમાં મૂકવા આવું છું. એની પાસે એક ગાડી હતી પણ એ ગાડી એક ટ્રક જેવી હતી અને બહુ જ એની ઉંમરથી પણ વધારે મોટી હશે એટલી જૂની ગાડી હતી. અને કહે છે ફ્રેન્ક કે આ ગાડી જ્યારે મારો બાપ ચલાવતો તો આખા ગામમાં ખબર પડતી કે આ ટ્રક ચાલે છે, એટલું અંદરથી અવાજ આવતો. અને ઘણી વખતે જો એ સડનલી સ્ટોપ કરવા જતો તો એમાંથી એટલી બધી ઓલું ધુમાડો નીકળતો કે એટમોસ્ફિયરમાં અંધારું થઈ જતું. હવે આ ગાડીમાં એ મને મૂકવા આવ્યો મારો બાપ સ્કૂલ સુધી. અને સ્કૂલમાં જ્યારે સ્કૂલ બાજુમાં આવી તો મને એટલી શરમ આવતી હતી કે હું સીટની નીચે સંતાઈ ગયો કે કોઈ મને જુએ ને કે હું આ ગાડીમાંથી ઉતરું છું. હું જ્યારે ઉતરવા ગયો તો મારો બાપ મારા ખંભા ઉપર એનો હાથ રાખે છે અને મારા ગાલ ઉપર એક કિસ કરે છે. હવે જ્યારે એ મને કિસ કરે છે તો મને એના મોઢામાંથી એના શરીરમાંથી પણ દરિયાની વાસ આવે છે અને એટલો મને પ્યારથી કહે છે કે તું જા ભણ સ્કૂલમાં અને બી ગુડ. બસ હું તો ચાલ્યો ગયો સ્કૂલમાં. આવા બનાવ ઘણી વખતે થયા. એક વખત આવ્યો કે એ જ્યારે મને ગાડીમાં લઈ ગયા અને વેધર સારી ન હતી તો એ ગાડીમાં હું ઉતર્યો તો મને ફરી એને એના હાથ મારા ખંભા ઉપર રાખી અને મને કિસ કરવા ગયા. તો મને ત્યારે ખબર ને શું સૂઝ્યું કે હું મારો હાથને આડો રાખી દીધો અને મારા બાપને કહું છું કે હવે પછી તમે મને કિસ નહીં કરજો. તો એનો બાપ એને કહે છે કે કેમ તને કિસ ન કરું? તો હું એને કહું છું, ફ્રેન્ક કહે છે કે હું મારા બાપને કહું છું કે હવે હું ઘણો જ મોટો થઈ ગયો છું, હવે તમે ક્યારેય મને આ ગુડ નાઇટ કિસ નહીં કરજો, આજે પણ નહીં અને પછી ભવિષ્યમાં પણ મને તમે કિસ નહીં કરજો. તો જોઉં છું કે મારા બાપની આંખમાં આંસુ ભરાઈ ગયા. એના અવાજમાં ફેર પડી ગયો. મને કહે છે ફ્રેન્ક તું મોટો થઈ ગયો ને, મને ખબર ન હતી કે તું હવે મોટો થઈ ગયો, હવે હું તને કિસ ન કરી શકું. કોઈ દિવસ હું મારા બાપને રોતા નથી જોયો પણ એ દિવસે હું જોયો કે એના આંખમાંથી આંસુ નીકળી ગયા. અને હું તો સ્કૂલમાં ચાલી ગયો. બે દિવસ પછી એક એવું તોફાન આવ્યું કે બધાએ નક્કી કર્યું કે બોટ આજે એ લોકો ન લઈ જાય દરિયામાં, કારણ કે દરિયાનું તોફાન બહુ હતું. મારા બાપનું જે ગુજરાન અમને જે ખવડાવતું હતું અને એના મા બાપને ધ્યાન રાખતું હતું, એ બધાનું ગુજરાન આ મચ્છી ઉપર ચાલતું હતું. અને એને ખ્યાલ આવ્યો કે જો હું દરિયામાં નહીં જાઉં તો મારું કુટુંબ ભૂખે મરશે. એટલે એ બોટ, એની નેટ, બધું લઈને દરિયામાં જાય છે. અને એ મારો બાપ પાછો આવ્યો જ નહીં. લગભગ બે દિવસ પછી જ્યારે આ બનાવ બન્યો અને બે દિવસ પછી એ દરિયામાં ગયો, પાછો આવ્યો જ નહીં. એ બનાવ મારા મગજમાં એટલું અસર કરી ગયો કે આજ જ્યારે ફ્રેન્ક બધાને વાત કરતો હતો તો મને એ બધાને કહેતો હતો કે કાશ કે કોઈ મારા બાપને પાછો લઈ આવે, કાશ કે મારો બાપના હાથ મારા ખંભા ઉપર આવે અને મારો બાપ મને કિસ કરે. હું એ કિસને મનાઈ કર્યો અને પછી ફ્રેન્ક પોતે રોઈ પડે છે. ઘણી વખતે આપણે પણ દુનિયામાં અમુક લોકો આપણને એટલું ચાહતા હોય છે, આપણો એટલો ખ્યાલ કરતા હોય છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એનું એકનોલેજ કરવા માટે. આપણા મા બાપ પણ જો હોય અને આપણે આટલું ચાહતા હોય તો જરૂર આપણે એને એકનોલેજ કરીએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બધાને આ તૌફીક આપે કે આપણે લોકોની મોહબ્બતને સમજી શકીએ. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણે તેના મદદગારોમાં સામેલ કરે. આમીન યા રબ્બલ આલમીન. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.